Oh, God, I know. એના પછી ત્રીજી ઢાળમાં આ ખોટી માન્યતાને દૂર કેવી રીતના કરવી, કેવી રીતના સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર પ્રગટ કરી શકે છે એનું આખું વર્ણન આવશે. પછી આપણે ચોથી પાંચમી અને છઠ્ઠી ઢાળમાં સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું 12 ભાવનાનું અને પછી મુનિઓના આચરણથી લઈને કેવી રીતના શ્રેણી માંડીને જીવ સિદ્ધ થઈ શકે આખું વર્ણન એમાં આવશે. બરાબર, તેમાં આપણે પહેલી ઢાળમાં અત્યારે શરૂઆત કરી છે. આપણે પહેલી ઢાળની 6 ગાથા થઈ છે, અને 7મી ને 8મી ગાથા આપણે સાંભળી એ જ આપણે આમાં આપણે ચર્ચા કરશું. ગાથા વાઇઝ થોડું ફરીથી એક રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા પહેલી ઢાળનું મંગલાચરણ છે. તે મંગલાચરણમાં પંડિત દોલતરામજી આપણને દેખાડે છે કે ત્રણ લોકમાં કોઈ સારભૂત વસ્તુ હોય તે ખાલી વિતરાગતા અને વિજ્ઞાનતા છે, અને એના માટે થઈને હું એ વિતરાગતા અને વિજ્ઞાનતાને મન વચન કાયથી પ્રણામ કરું છું. પહેલી ગાથા શરૂ કેવી રીતના થાય છે કે હે ભવ્ય જીવો, ત્રણ લોકમાં આ જે અનંત જીવો છે એ અનંતકાળથી દુઃખોનો જ ભોગવટો કરે છે, અનંતકાળથી દુઃખો જ સહે છે. તો એ દુઃખ ચાર ગતિમાં ભ્રમણ કરીને સહે છે. એના માટે શ્રી મુનિરાજ આપણને ઘણી કરુણા કરીને એ દુઃખોથી છૂટવાનો રસ્તો બતાવે. સેકન્ડ ગાથામાં એવી રીતના આવશે કે ચાર ગતિમાં જીવે મોરૂપી દારૂ પીધો છે. મો એટલે શું? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે આપણી ખોટી માન્યતાઓ. આ શરીરને મેં મારું માની લીધું છે, જે આ પર વસ્તુઓ જે છે જેને મારાથી કઈ સંબંધ જ નથી, પણ એ મારા છે એમ કરીને આપણે એને રાખવાની ટ્રાય કરીએ છીએ. કઈ એવી ખરાબ વસ્તુઓ હોય જેનાથી આપણને દુઃખ થતું હોય તો એ મને ખરાબ છે એમ રાખીને આપણે એને દૂર કરવા માંગીએ છીએ. એક્ચ્યુઅલી તો પર પદાર્થનું પરિણામ એની જાતે જ થાય છે, પણ આપણો જે એને રાખવાનો ને દૂર કરવાનો ભાવ છે, અથવા તો જે સારી સારી વસ્તુ આપણે માની લીધી છે સારી અને એને રાખી મૂકવાની આપણી વૃત્તિ છે એને મિથ્યાત્વ કહે છે. તો હવે ત્રીજી ગાથામાં શું આવશે કે આ લોકમાં જે અનંત જીવો છે જે દુઃખ સહે છે એને દૂર કરવા માટે શ્રી ગુરુ આપણને જે ઉપદેશ આપ્યો છે જે આપણને પરંપરાથી આવ્યો છે. ત્રીજી ગાથાઓ મેઇન તો શાસ્ત્રની પરંપરા અને એની એની ઓથેન્ટિસિટી સિદ્ધ કરે છે કે આ ઉપદેશ ક્યાંથી આવ્યો છે. તો સૌથી પહેલા તો મૂળ તીર્થંકરથી આવ્યો છે. એનાથી જે પરંપરા આચાર્યોએ ગ્રહણ કર્યો અને શાસ્ત્રમાં લખ્યો છે એ ઉપદેશ અહીંયા 6 ડાળામાં આપણને કહે છે. ચોથી ગાથાથી ચાર ગતિના દુઃખોનું વર્ણન શરૂ થાય છે. એ ચાર ગતિમાં સૌથી પહેલા તિર્યંજ ગતિનું વર્ણન આવે છે. તિર્યંજ ગતિમાં પણ સૌથી પહેલા નિગોધથી શરૂ કરે છે કે નિગોધમાં અનંત જીવો પડેલા છે. જે આપણે કાંદા બટેટા આદુ લસણ જે બધા રૂટ વેજીટેબલ્સ છે એમાં અનંત જીવો પડેલા છે. હમણાં જ કોઈકે મને પ્રશ્ન કર્યો હતો કે હવે તો એવી ગ્રાફ્ટિંગ ટેકનિક આવી ગઈ છે જેનાથી બટેટા ઉપર ઉગે છે, હવે જમીનમાં ઉગતા નથી તો આપણે ખવાય કે નહીં? પહેલા આપણે એમ કહેતા હતા કે જમીનની અંદર ઉગે છે એટલે હવે નથી ખાતા, તો હવે તો ઉપરથી ઉગે છે તો ખવાય કે નહીં બોલો? ત્રણ જીવો તો છે જે પોટેટોઝ હોય ને એની ઉપર જે માટી લાગી હોય ત્યાં બધા ત્રણ જીવોની કોલોનીઝ હોય એ તો છે. હવે એ ઉપર છે એટલે કદાચ નહીં હોય, ખ્યાલ નથી, એને જવા દો. પણ અહીંયા મેઇન દોષ શું છે? ભાવ તો ઠીક છે, પણ અહીંયા એ ભાવ વાત સાચી વાત છે, પણ એ ભાવમાં ગ્રદ્ધતા અને સામે હિંસાની અધિકતા જે અહીંયા પોટેટો છે એના એક એક સેલમાં અનંત અનંત જીવો છે. હવે પોટેટો નું નેચર જ એવું છે કે જમીનની અંદર ઉગે કે ઉપર ઉગે ગમે ત્યાં ઉગે, પણ એમાં એક સેલમાં અનંત જીવો હોય જ છે, એટલે ઉપર ઉગે તો પણ ન ખવાય. તો આવી રીતના આ જીવે નિગોદમાં અનંત કાળ વ્યતીત કર્યો છે. નિગોદમાં શું દુઃખ ભોગવે છે જીવ? એક શ્વાસ એટલે લેસ ધેન 1 સેકન્ડ, એમાં 18 વાર જન્મ અને 18 વાર મરણ એ પ્રાપ્ત કર્યું છે. હવે આપણે સપોઝ એક વાર જન્મવું ને મરવું હોય તો એના કેટલા દુઃખ હોય, અને આ તો 1 સેકન્ડમાં આટલી બધી વાર, એટલે એ જીવને કેટલા દુઃખો હશે એ અમાર ગુરુદેવ શ્રી એ માર જે એક ફ્રેઝ યુઝ કર્યો હતો કે એ જીવના દુઃખો તો બસ ખાલી સર્વજ્ઞ ભગવાન જાણે અને એ પોતે અનુભવ કરે, બીજા તમે કરોડ જીવ થી પણ વર્ણન કરી શકો નહીં. હા, અને ત્યાં રહેવાનો કાળ ભી એટલો લાંબો છે કે એક નિગોલમાં, નિત્ય નિગોલમાં જીવ અનાદિકાળથી આજ સુધી એમાં અને એમાં જ છે, ક્યારે બહાર જ નથી નીકળ્યો. અને ઇતર નિગોલ જે છે એમાં ભી જીવ ઘણા પૂર્ગલ પરાવર્તનો સુધી રહે છે. એનું એક્ઝેક્ટ વર્ણન મોક્ષના પ્રકાશકમાં છે, ખ્યાલ હતો. એક વાર ઇતર નિગોલમાં જો કન્ટિન્યુઅસ રહે તો અઢી પૂર્ગલ પરાવર્તન રહે, અને એમાંથી જો એકેન્દ્રિયમાં આવે અને વળી પાછો અંદર જાય તો એમ આમ ફ્લિપ ફ્લોપ ઘણા અસંખ્યાત પૂર્ગલ પરાવર્તન સુધી કર્યા કરે. બહુ અનંત અનંત લાંબો કાળ છે, એટલા લાંબા કાળ સુધી આ જીવે આવા જન્મ મરણ જન્મ મરણના દુઃખો જ ભોગ્યા છે. ત્યાંથી નીકળીને જો બહુ નસીબદાર હોય તો ત્યાંથી નીકળીને પૃથ્વી જલ અગ્નિ વાયુ અને વનસ્પતિ એમ જે પાંચ, જો અહીંયા જે પાંચ પ્રકારના દેખાડ્યા છે એ આગળની જો ત્યાંથી નીકળીને આ પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ આ બી બધા એકેન્દ્રીય જીવો જ છે. એટલે એમને પણ એમાં ત્યાં શું ફરક છે કે ત્યાં એક શરીરમાં એક જ જીવ છે. ઓલા એક શરીરમાં અનંત, જેટલે પ્લાન્ટ સેલ આપણે ભણ્યા છે કોલેજમાં, એક એક પ્લાન્ટ સેલમાં અનંત અનંત જીવો છે. અને ત્યાંથી નીકળીને એવા બીજા વેજીટેબલ્સ હોય છે જેમાં એક શરીરમાં એક સેલમાં એક જ જીવ હોય. જે રીતના આપણે દૂધી ખાઈએ છીએ, ફૂલ્લી ગ્રોન દૂધી, ફૂલ્લી ગ્રોન કાકડી, આ બધા જે વેજીટેબલ્સ આપણે જનરલી ખાઈએ છીએ એમાં એક સેલમાં એક જીવ હોય. હિંસા તો ત્યાં પણ છે પણ ઓલી જેટલી હિંસા છે એના કરતા ઓછી છે. એના પછી જલ, જે આપણે વોટર જે આપણે યુઝ કરીએ છીએ, જે ફિલ્ટર્ડ વોટર હોય છે, આપણે ક્લોથ થી ફિલ્ટર કરવાની એક સિસ્ટમ છે ને આપણે, એમાં તો ત્રસ જીવોને ફિલ્ટર કરવાની વાત છે. જેમાં બેક્ટેરિયા ને એ બધા હોય ને એ ફિલ્ટર થઈ જાય ક્લોથમાં, પણ જે પાણી જ ઇટસેલ્ફ જેનું શરીર છે, જે આપણે એક વોટર ડ્રોપલેટ લઈએ તો એમાં અસંખ્યાત જીવો છે એવા. પછી પૃથ્વી, જે આપણે માઇન્ડમાં જે માટી હોય છે, વાયુ હવામાં અને અગ્નિ, આ બધા એકેન્દ્રિય જીવો છે. ત્યાં પણ એક એક લાઈફ હજાર હજાર વર્ષની હોય શકે, અને એ જીવને ખાલી બસ સેન્સ ઓફ ટચ છે અને ઘણો દુઃખ છે. આપણે ઘણીવાર માઉન્ટેન્સ પર જઈએ ને સીનરી જોવા માટે, ને ઓલું વન ટ્રી હિલ, એક આખું ખાલી એક જ ટ્રી હોય આખી હિલ ઉપર, પણ ત્યાં એટલી બધી હવા ચાલતી હોય અને એ જે વનસ્પતિ કઈ જીવ હોય ને એના બોડી એટલા સ્ટિફ હોય કે એમને ખાલી દાળ આમ ભલે ને તો બી એમને ઘણું દુઃખ થાય. આપણી ફિંગર આમ કોઈ આમ કરી નાખે તો કેટલું દુઃખ થાય, એવી રીતના એમને આખી દાળીઓ હલે, પાંદડાઓ હલે તેટલું દુઃખ થાય છે. આવા દુઃખો આપણે અનંત કાળથી ભોગવીએ છે. હવે ત્યાંથી આગળ નીકળીને જાણે કોઈને કોઈ ચિંતામણી રત્ન મળે તો કેટલો નસીબદાર હોય. એવા નસીબ જયારે હોય ત્યારે એ એક ઇન્દ્રિય માંથી નીકળીને બે ઇન્દ્રિય જીવ થાય છે. બે ઇન્દ્રિયો આપણે જોયું કે જે આપણે જો રાઈટ સાઈડ એક શંખ હોય છે, છીપલા હોય છે, શેલફિશ બધા હોય, સોરી શેલફિશ નહીં, બધા શેલ્સ મળે છે ને આપણે દરિયા કિનારે, એમાં અંદર પહેલા જીવ હોય છે, એ પછી સુકાઈ જાય પણ હજુ શેલ રહી જાય, એ શેલમાં જીવ નથી પણ અંદર જીવ હોય છે, બધા બે ઇન્દ્રિય છે. પછી ત્રણ ઇન્દ્રિય આ આપણે મચ્છર છે, નાના નાના બીજા જીવડાઓ છે. ચાર ઇન્દ્રિય જે આપણે કેટરપિલર ભમરા છે એ બધા ચાર ઇન્દ્રિય છે. અને પાંચ ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિયમાં તો આપણે ઘણા બધા જોઈએ છીએ, આપણી આજુબાજુ કેટ, ડોગ, એલિફન્ટ, હોર્સિસ એ બધા, આ બધાને બી આપણે જોઈએ છીએ આપણી લાઈફમાં કેમને કેવું કેવું દુઃખ ભોગવવાનું આવે છે. લાસ્ટ ટાઈમ બી આપણે વાત કરી હતી, લાઈફ સ્પેન તો બહુ નાની હોય છે અને એમાં પણ એ એમનું બોડીનું સ્ટ્રક્ચર જ એવું છે કે જે ડિપેન્ડ ઓન અ પર્ટિક્યુલર ટાઈપ ઓફ ફૂડ, હવે એ એમને મળે નહીં એટલે એ જન્મે અને એકાદ કલાક બે કલાકમાં તો મરી જાય. ઘણા એટલામાં ન મરે તો સવારના, આપણે ઘણી વાર જોયા છે જે રાતના જીવડા હોય સવારમાં તો આમ તડપતા હોય નીચે જમીન ઉપર અને ઇવેન્ચ્યુઅલી પછી મરી જાય. ત્યાંથી જીવ પંચેન્દ્રિય થયો. પંચેન્દ્રિયમાં કાં તો એ સંગની હોય કાં તો અસંગની. સંગની અને અસંગની એટલે શું? મન વાળા એને કહેવાય સંગની, અને મન વગરના એને કહેવાય અસંગની. જે એવા જીવો હોય કે જેને પોતાનું કલ્યાણ એટલે પોતાનું સુખ દુઃખ શેમાં છે એ વિચાર કરવાનો એબિલિટી નથી, એવું લોજિક નથી, એને કહેવાય મન વગરના અસંગની જીવો. એ જીવો કેવા હોય કે સપોઝ એ જીવને ભૂખ લાગે અને એને નોર્મલી ફૂડ તરફ દોડે, પણ એકાદ વાર ખાધા પછી કૂતરાને જો બહુ તીખું લાગે તો એને સમજાય કે ભાઈ આ બહુ આ મારે નેક્સ્ટ ટાઈમ ખાવા લાયક નથી. પણ જે અસંગની જીવ ને એને એવું સમજાય નહીં, એને એવું લોજિકલ થિંકિંગ ન હોય કે ના અમારા માટે ભલું નથી, એને કહેવાય અસંગની જીવો. અને સંગની જીવો એવા હોય કે જેને તમે શીખવાડી શકો અને ટ્રેન કરી શકો, એ એક વાર કરે તો પછી વિચાર કરીને સમજી શકે કે હા આ વસ્તુ મારા માટે કરવા લાયક. અહીંયા તો આપણા માટે મોક્ષ માર્ગમાં જે જીવ પોતાના સ્વરૂપનો હું કોણ છું એ વિચાર કરી શકે એ સંગની, અને જે ન કરી શકે અસંગની. બરાબર? તો આપણે આપણી આજુબાજુ ઘણા જોઈએ છે કે આ બધા એનિમલ જે છે એમાં જ ઘણા સંગની બી હોય છે ને અસંગની બી હોય. ઘણા અસંગની હરણ હોય છે, એલિફન્ટ હોય છે, ઘણા પોપટ એવા હોય છે, એ બધા અસંગની. હવે જે પંચેન્દ્રિય તિર્યંશ થયો ત્યાં બી આપણે જોઈએ છે બધા જંગલમાં તો બધા એકબીજા એનિમલ્સ પર જ એનિમલ્સ ફીડ કરતા હોય. તો જે નબળું હોય, જે વીકર એનિમલ હોય એના પર સ્ટ્રોંગર એનિમલ ફીડ કરે, અને જો પોતે સ્ટ્રોંગ થયો ક્યારેક તો એટલી ક્રૂરતા અને બસ ખાલી મીટ ઈટિંગ, આખો દિવસ ખાવાનું આરામ કરો, ખાવાનું આરામ કરો, બીજું કાંઈ નહીં, બધા લોકોને ડરાવવાના, એવી કશાય ભરેલી આખી જિંદગી પાસ કરી અને એના ફળમાં નરકમાં જઈને વધારે દુઃખી ગયો. એટલે જીવ પરિણામ બી આવા કરે છે અને સામે એને ફળ હજી ખરાબ મળે છે. બરાબર? આટલું આપણે જોયું હતું. આજે આપણે સાતમી ગાથા ઉપર આવીએ. સાતમી ગાથા આપણે વાંચીએ છે. કબહુ આપ ભયો બલહીન, સબદની કરી ખાયો અતિ દીન, છેદન ભેદન ભૂખ પિયાસ, ભાર વહન હિમ આ તપત્રાસ. કબહુ આપ, ક્યારેક હું પોતે બલહીન એટલે બળ વગર નો થયો, તો જે સબદની એટલે મારા કરતા વધારે સ્ટ્રોંગ એનિમલ્સ હતા એમણે મને અતિ દિન એટલે આમ વારે ચડીને એવરી ડે મારા ઉપર એને ફીલ કર્યું, મને મારીને ખાઈ લીધો. અથવા જો પાળેલા જાનવર હોય ને, પેટ એનિમલ્સ હોય, તો આપણે જોઈએ છીએ આપણે કોઈ પણ ગાય હોય અથવા ઘોડા હોય તો એમને ટેમ કરવા માટે એમના નાકમાંથી બધું પાસ કરે, દોરી જેનાથી લગામ રાખી શકે, તો એને કહેવાય છેદન. આમ છેદે છે, કાન છેદે, પગમાં ઓલું ખીલા ઠૂકીને ખૂબ શું કહેવાય, હા હોર્સ શૂ એને પગમાં નાખે ને, આ બધાને છેદન કહેવાય. અને ભેદન એટલે તો મારી જ નાખું કાપીને, અથવા ભૂખ સહન કરી, તરસ સહન કરી, ભાર બહુ સહન કર્યો, હિમ એટલે ઠંડી, આતપ એટલે ગરમી, આ બધા ત્રાસ આપણે આ તિર્યંશ ભાવમાં આપણે પોતે સહન કરેલા છે. આજે જ ગુરુદેવશ્રી એ કીધું ને કે જન્મના પહેલા છ મહિનાનું તો કઈ યાદ નતું આપણને, એવી રીતે આ બધા ભાવો આપણે કરેલા છે પણ આપણને યાદ નથી એટલે ભૂલી ગયા છે. પણ ભૂલી ગયા છે ધેટ ડઝન્ટ મીન કે એ હતા જ નહીં. જો આપણે એનો અન્વયાર્થ વાંચે છે, આ જીવ તિર્યંશ ગતિમાં ક્યારેક પોતે કમજોર થયો તો અસમર્થ થવાથી પોતાનાથી બળવાન પ્રાણીઓ વડે ખવાયો, અને છેદાવું, ભેદાવું, ભૂખ, તરસ, બોજો ઉપાડવો, ઠંડી ગરમી વગેરે ઘણા દુઃખો સહન કર્યા. જ્યારે આ જીવ તિર્યંશ ગતિમાં કોઈ વખત સ્વયં નિર્બળ પશુ થયો તો પોતે અસમર્થ હોવાથી પોતાનાથી બળવાન પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયો, અને તે તિર્યંશ ગતિમાં છેદાવું, ભેદાવું, ભૂખ, તરસ, ભાર, વહન, ઠંડી, ગરમી વગેરે ઘણા દુઃખો સહન કર્યા. જો આપણે શું વાત ચાલે છે ફરી થોડું રિવાઇઝ કરી લઈએ. જીવ આ સંસારમાં બે પ્રકારના છે, એક સિદ્ધ થઈ ગયા છે અને એક સંસારી છે જે ચાર ગતિમાં ભમે છે. હવે જે સંસારી જીવો છે એમાં બે ટાઈપ છે, એક છે ત્રસ અને એક છે સ્થાવર. સ્થાવર એટલે જે નીચે ગ્રે કરેલા છે, કદાચ વચ્ચાતા નહીં હોય. સ્થાવર એટલે પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવો, એને કહેવાય સ્થાવર. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ પાંચ પ્રકારના સ્થાવર જીવો. અને ત્રસ એટલે ટુ સેન્સ, થ્રી સેન્સ, ફોર સેન્સ અને ફાઈવ સેન્સ, એક ઇન્દ્રિય સ્થાવર, બાકીના ચાર ત્રસ. આટલું ક્લિયર? હવે જે પાંચ આપણે એક ઇન્દ્રિય જોયા, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એમાં વનસ્પતિમાં જરા ટુ સબ ટાઈપ્સ, એકને કહેવાય પ્રત્યેક અને એક છે સાધારણ. સાધારણ એટલે જે મેં પહેલા કહ્યું ને, એક સેલમાં અનંત જીવો, અને પ્રત્યેક એટલે એક સેલમાં એક જીવ, રાઈટ? એટલે જે નિગોદ આપણે કહીએ છીએ, ધેટ ઇઝ સાધારણ, વનસ્પતિ, સ્થાવર, સંસારી જીવ. ક્લિયર? હવે ત્રણ જીવમાં આપણે પહેલા જોયું ટુ સેન્સ, થ્રી સેન્સ, ફોર સેન્સ, એ ત્રણ જોઈ લીધા. એ ત્રણ ને વિકલ ત્રય કહેવાય, બે ત્રણ ચાર ઇન્દ્રિય ને વિકલ ત્રય, એ અલગ નામ છે, બરાબર? અને ફાઈવ સેન્સ, ફાઈવ સેન્સમાં બે પ્રકાર છે, સંગની અને અસંગની. હવે ધ્યાન રાખજો, જે સ્થાવરના પાંચે પાંચ, ત્રસમાં બે ત્રણ ચાર ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય, આ બધા ખાલી તિર્યંચમાં જ હોય છે. એ બધા ખાલી તિર્યંચમાં જ હોય છે. ફરી સ્થાવરના પાંચે પાંચ એટલે એક ઇન્દ્રિય આખું, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિયમાં અસંગની પંચેન્દ્રિય, આટલા બધા જીવો તિર્યંચમાં જ હોય છે. સંગની પંચેન્દ્રિય જે છે, જે નીચે ડ્રો કર્યું છે, એની આપણે અત્યારના ચર્ચા કરી રહ્યા છે. જે આપણે જોયું તિર્યંચ નું દુઃખ આપણે અત્યારના જોઈએ છે. સંગની પંચેન્દ્રિયમાં તિર્યંચ, જે મન વાળા છે પણ એનિમલ્સ છે, જેવી રીતના ગાય છે, બળદ છે, કૂતરો, બિલાડી, એ બધા. એના સિવાય મનુષ્ય, દેવ અને નારકી, આ બધા બી સંગની પંચેન્દ્રિય જીવો જ છે. હવે આપણે તો એમ કહીએ ને કે નરકમાં કેટલા દુઃખો છે, નરકમાં તો આખો દિવસ માર કાટ આમ તેમ, પણ એ તો પંચેન્દ્રિય છે, એ તો મચ ડેવલપ્ડ જીવ છે કમ્પેર્ડ ટુ તિર્યંચ જીવ. તો તિર્યંચમાં વધારે દુઃખ છે કે નરકમાં વધારે દુઃખ છે? બોલો, તિર્યંચમાં વધારે દુઃખ છે. તિર્યંચમાં બી એસ્પેશિયલી જે નિગોદના જીવો છે, એને સૌથી વધારે દુઃખ છે. કેમ કે એમને એટલું દુઃખ છે કે એમને
દુઃખ છે, પણ
નરક ગતિમાં છે. નરક ગતિમાં તો હજી એનો મારવા આવશે, ત્યાં એને જરાક બે બે ઘડી તો શાંતિ છે, એકાદ જરાક ફ્રેક્શન ઓફ મુમેન્ટ શાંતિ છે, પણ એ નિગોલમાં તો કઈ સ્કોપ, એને જરાક બી શાંતિનો અવકાશ જ નથી. અને એને એટલું દુઃખ છે, એને જાણવાનું એટલું જ્ઞાન બી નથી. બધી જ રીતે જીવ દુઃખ ભોગવે છે, બરાબર? તો આટલું ક્લિયર છે આપણે ત્યાં શું ચર્ચા કરી, આ બાકીની બધી ચર્ચા આપણે થઈ ગઈ છે. આપણે સંગની પંચેન્દ્રિય તિર્યંચ પછી નરક ગતિમાં જશો, એના પછી મનુષ્ય ગતિ ને પછી દેવ ગતિ. આ આખી પહેલી ઢાળનો ફ્લો છે. નેક્સ્ટ આઠમી ગાથા આપણે જોઈએ. હા, ત્રસ અને હા એમાં ડિફરન્સ, ત્રસ અને સ્થાવર. સ્થાવર એટલે જે એકેન્દ્રિય જીવો હોય, એ સ્થાવર નામ કર્મ નો ઉદય હોય તો એને સ્થાવર જીવ કહેવાય છે, અને ત્રસ નામ કર્મ નો ઉદય હોય તો એને ત્રસ જીવ કહેવાય છે. એટલે ઘણા લોકો એમ પણ એક વાત ચાલે છે કે જે મૂવ ન કરી શકે એ સ્થાવર, અને જે મૂવ કરી હાલચાલ કરી શકે એ ત્રસ. પણ આ બહુ ખોટી માન્યતા છે, એટલે ક્લિયર કરવું બહુ જરૂરી છે. કેમ કે જે વોટર છે અથવા હવા છે એ તો મૂવ કરે છે, અને ઓન ધી અધર હેન્ડ સિદ્ધ ભગવાન છે, આમ તો સિદ્ધ ભગવાન ન કહે, અરિયન ભગવાન છે, અરિયન ભગવાન મનુષ્ય છે પણ એક જગ્યાએ ધ્યાનમાં બેઠા છે, તો મૂવ તો નથી કરતા. મુનિરાજ હોય છે, એટલે એ ત્રસ પાવર ની ડેફિનેશન બરાબર નથી. બરાબર, આટલું ક્લિયર છે? ચાલો આગળ આઠમી ગાથા જોઈએ. વધ બંધન અધિક દુઃખ ઘને, કોટિ જીભ તે જાતન ભને, અતિ સંક્લેશ ભાવ તે મર્યો, ઘોર શુભ્ર સાગર મે ફર્યો. વધ એટલે મારી નાખવું, બંધન એટલે બાંધીને રાખવું, અધિક ઘણા દુઃખો તિર્યંચો ભોગવે છે. આજે ગુરુદેવશ્રી તો કેટલા બધા અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા, ઉંદર નું એક્ઝામ્પલ આપ્યું, પછી ઓલું પિગ નું એક્ઝામ્પલ આપ્યું, પછી બકરા નું એક્ઝામ્પલ આપ્યું, ઘણા બધા ગાય નું એક્ઝામ્પલ આપ્યું. આ બધી આમ જોઈને ઓબ્ઝર્વ કરેલી વસ્તુઓ છે, બુકિશ નોલેજ નથી. બહાર જોઈને તમે ઓબ્ઝર્વ કરો, ધીસ ઇઝ અ સ્કિલ ટુ બી ડેવલપ્ડ. આપણી આજુબાજુ જુઓ કેવી રીતના જીવો દુઃખ ભોગવે છે. ખાલી શાસ્ત્ર નું ભણવાની વાત નથી, આપણી જાતે ઓબ્ઝર્વ કરો કે આ સંસારમાં દુઃખ છે કે નથી. અને આપણે પોતે પોતાને અનુભવ થશે તો અંદર ફીલ થશે કે નહીં રિયલી દુઃખ છે, અને ઇટ ઇઝ રિયલી વર્થ સ્ટડીંગ રિલીજન, નહીં તો પછી કઈ મજા નહીં આવે. તો આવા ઘણા જીવ દુઃખો તિર્યંચ ગતિમાં જીવ ભોગવે છે. કેવા? કે કોટી જીવ, કરોડો જીવ થી કહી શકાય નહીં કેવા દુઃખો એ ભોગવે છે. અને આવા દુઃખો ભોગવી ભોગવીને અતિ સંક્લેશ ભાવ, બહુ અત્યંત ખરાબ ભાવથી, કાં તો હીનતાના, કાં તો ક્રૂરતાના, ગમે તેવા ભાવથી એ જીવ મરે છે. અને એના ફળમાં ઘોર શોગ્ર સાગર, નરક રૂપી સમુદ્રમાં પડે છે, જ્યાં દુઃખ ભી ઘણું છે અને ઘણું લાંબુ આયુષ્ય હોય છે. એટલા લાંબા કાળ સુધી દુઃખ ભોગવવાનું છે. જો આપણે નીચે અન્વયા, આ તિર્યંચ ગતિમાં જીવે બીજા પણ અણાવો, બંધાવો વગેરે ઘણા દુઃખો સહન કર્યા છે. તે કરોડો જીવથી પણ કહી શકાતા નથી. આથી કરીને ઘણા માઠા પરિણામોથી, માઠા એટલે ખરાબ પરિણામોથી મરણ પામીને ભયાનક નરક રૂપી સમુદ્રમાં જીવ જઈ પડે છે. આ જીવે તિર્યંચ ગતિમાં હણાવું, બંધાવું વગેરે ઘણા દુઃખો સહન કર્યા, જે કરોડો જીવથી પણ કહી શકાય તેમ નથી. અને અંતે એવા અત્યંત માઠા પરિણામો આર્ત્ર ધ્યાનથી મળ્યો અને મહા મુશ્કેલીથી પાર કરી શકાય તેવા સમુદ્ર સમાન દુસ્તર નરકમાં જઈને પડે. આવી રીતના જો આપણે ઘણા એક્ઝામ્પલ ગુરુદેવશ્રી આપી દીધે, ખાલી ઇમેજ ફોર્મમાં મૂક્યા છે. આવા ઘણા દુઃખો જીવ ભોગવીને નરક ગતિમાં જાય છે. અને નરક ગતિમાં શું શું દુઃખ ભોગવે છે, ત્યાં કેવી સિસ્ટમ છે, બહુ જાણવા લાયક છે. આપણને મનુષ્ય અને તિર્યંચ તો દેખાય છે સામે, તો એ તો આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. જે દેવ ગતિના દુઃખો અને નરક ગતિના દુઃખો, એક તો આપણને દેખાતા નથી, અને બીજું દેવ ગતિ માટે ઘણી મિથ્યા માન્યતાઓ બધે સ્પ્રેડ છે, એટલે ત્યાં શું દુઃખ હોઈ શકે એ જાણવું બહુ જરૂરી છે. બરાબર, તો આપણે આવી રીતના આગળ નેક્સ્ટ નરક ગતિના દુઃખો જોશું. આઈ થિંક નેક્સ્ટ હાફ એન અવરમાં જ જે નેક્સ્ટ લેક્ચર હશે એમાં ગુરુદેવશ્રી ઘણું કવર કરી લે છે, અને એના પછી દેવ ગતિના દુઃખો એ જોશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? ક્વોલિટી અલગ છે, કટ કરે તો પાછું જોઈન્ટ થઈ જાય એવું વૈકરી શરીર છે. હા, પારા જેવું શરીર છે. અચ્છા, હવે આપણે નેક્સ્ટ સન્ડે 4th January ના ક્લાસ નથી, નેક્સ્ટ વીકમાં એક બ્રેક છે, અને પછી 11th અગેન નેક્સ્ટ ટુ નેક્સ્ટ સન્ડે આપણે સેમ ટાઈમે ક્લાસ હશે. ચલો જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તોને જપો દિન રે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાયો, સોમાણી મસ્તક નમો સદા દેખમુ દો. બોલો જીનવાણી વાસનો.